ભગવાન પ્રગટ બે રીતે થાય, એક તારવા માટે અને એક મારવા માટે. આ છે અવિદ્યાનું રૂપ. સાંભળું ને બરાબર, કેટલી મોટી અવિદ્યા ગણાવી બોલો. આમાંથી એકાદું હોય ને તો મોક્ષને માર્ગે જવા દે નહીં. અવિદ્યાની મોટે બહુ છે, પણ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે અવિદ્યાનું કાંઈ ચાલવા દેતા નથી. મહારાજ કે અવિદ્યાનું શું ભાર છે કે જરાય ભગવાનના ભક્તને પીડી શકે. એટલે દાદાએ કીધું કે ભગવાન પ્રગટ થાય છે તે તારું કાંઈ ચાલવાનું નથી, કામ ક્રોધાદિક દોષો કોઈને નડશે નહીં. શ્રીજી મહારાજે તો કેવા સંતો બનાવ્યા, કેવા ભક્તો નિર્મળ બનાવ્યા, કે એના યોગમાં જે જે આવ્યા એ પણ નિર્મળ થઈ ગયા. વિચાર કરો, આવા સંતો મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા પછી હારે લાવ્યા છે, એવા ભક્તો થયા કે એના સંગમાંથી અનેક સત્સંગી થઈ ગયા, એના સંગથી અનેક સાધુ થઈ ગયા. બોલો, આ વંથળીના કલ્યાણ બાપા હતા, કેવા સમર્થ ભક્ત, કે એના સંગમાં ચોર લોકો આવે ને તો એ સત્સંગી થઈ જતા. બોલો, એકવાર એના ખેતરમાંથી ચોર લોકો ચણા ચોરવા આવેલા, ઓળા થયેલા બરાબરના, અને એમ છોક ચોરી જાય બે ગાંઠે, ઓળા બોળા પાડીને ખાવું નિરાયથી. એમાં બધા પછી વાળતા હતા ત્યાં કલ્યાણ ભગત આવી ગયા. પછી ઓલા તો ભાગવાની તૈયારી કરે, તો કીધું ભાઈ ભાગોમાં આવો, અહીંયા આપણે બધા ભેગા બેહીને ઓલા અહીંયા પાડી ને તમે ખાઈને જાઓ. પછી ઓલાને બહુ શરમ આવી, એ કે આપણે ચોરી કરવા આવ્યા, અને આ દાદા તો એવું કહે છે ભાઈ ભાગોમાં આપણે ઓળા બોળા પાડી પછી ભગવાનને જમાડી પછી તમે જાયજો, અને જોતા હોય તો ઘેર પણ લઈ જાયજો. તે આમ કીધું ને એટલે ગુણ બહુ આવ્યો, એટલો બધો ગુણ આવ્યો એટલે ચોરી કરવાનું એણે બંધ કરી દીધું, દાડીએ જવા મળ્યા. તો કહેવાનું કે આવા નિર્મળ હરિભક્તના સંગથી માણસ પણ નિર્મળ બની જાય છે. કયો, હવે એ મોટા ખેડુ હતા, 500 વીઘા જમીન હતી, અને એ દર વર્ષે હાથી રાખે. હાથી તો કેવા હોય, આ અબુધ અજ્ઞાની હોય ને, પણ એને દીકરાની જેમ હાચવે, સારું ખાવાનું આપે, સારી વાતો કરે, થાય એટલું કામ કરાવે, અને સત્સંગ કરવા બેસારે, મંદિરે જવાનું કહે, આવી બધી વાતો કરે ને સત્સંગ કરાવે, તો એમાંથી દર વર્ષે એક એક સાધુ કરીને એના જીવનમાં એણે 14 સાધુ કર્યા હતા. બોલો, 14 હાથીના એણે હૃદય ફેરવી નાખ્યા. વિચાર તો કરો, એ કેવા હશે મહાન. એટલે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. આ તો હરિભગતો, સાધુની તો હું વાત કરવી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ સ્વરૂપાનંદ સ્વામી, એ કૃપાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, હે, એની તો વાત થાય એમ જ નથી. સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરવાઈ ગયા, મહારાજ નાગડકામાં બિરાજમાન હતા, દેશ ફરીને આવ્યા, એટલે મહારાજે પૂછ્યું સ્વામી કેટલા મનુષ્યને સત્સંગ કર્યો. અરે મહારાજ, ત્યાં મનુષ્ય જ નથી, મનુષ્ય તો લીમડી કે નીચે બેઠા એ જ છે, બાકી ત્યાં મનુષ્ય જ નથી. ત્યારે બીજા સંતોએ કીધું, મહારાજ આપણે મનુષ્ય જોયા નહીં તો કલ્યાણ કોના કર્યા છે. ત્યારે શ્રીજી મહારાજ કહે, તમે બધા સંતો છે ને વર્તમાન ધરાવો, એને નિયમ આપો, એ ભજન કરે ત્યારે એનું કલ્યાણ થાય, પણ સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શન માત્રથી અનંત જીવનું કલ્યાણ થઈ જાય. જો આવા મોટા સ્વરૂપાનંદ સ્વામી, જો એના દર્શન માત્રથી અનંત આત્માનું કલ્યાણ થાય. ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતના સમાગમમાં એવા પાપી પુરુષો આવ્યા, એ પણ મુક્ત થઈ ગયા. બોલો, મુંજો સુરો, પાપનો પર્વત, લીલાખા ગામનો ભરવાડોની ઝોક વધવાનો દેવ. કેવો કે ભરવાડની ઝોકમાં પડે ને તો 5 બકરા ઉપાડે એ કર્યો, હા, એક મોઢામાં, 2 બગલમાં, હાથમાં, એના ઓલાના કૂતરાય નો આંબે ભરવાડના. એટલે એની ઝોક વધવાનો હતો. એકવાર ગુણાતીતાનંદ સ્વામી લીલાખાના પાદરથી નીકળ્યા, ત્યાં સરસ મજાની નદી છે, ત્યાં નાહી ધોઈને માનસી કરવા બેઠા. આ બાજુથી મૂંજો સુરો શિકાર કરીને આવે છે, ખંભે બધું માંસ મારેલા જોળી છે. આ બાજુ સંતોને જોયા છે, સંતો બધા ધ્યાનમાં છે, માનસી કરે છે. સંતોના દર્શન થતાની સાથે જ એના વિચારો બદલવા માંડ્યા. એને વિચાર આવ્યો, અત્યાર સુધીમાં સંતો તો ઘણા જોયા છે, પણ આ તો કોઈ અલૌકિક પુરુષ લાગે છે. એટલે પાસે આવ્યો, પણ થોડુંક આ બધું હિંસા કરીને આવેલો એટલે થોડો ગભરાટ થયો કે આ પવિત્ર સંતો પાસે જવું કેમ. પણ આવ્યો, જોળી ફગાવી દીધી, કપડાં ઉપડા જ્યાં નદી હતી તો નાહ્યો હશે, નાહી ધોઈને પછી સ્વામીને વંદના કરીશ. આજનો દિવસ એના માટે સૂરજનો ઉજ્યો હતો, સોનાનો સુવર્ણનો દિવસ આજ એના માટે ઉજ્યો હતો. આજ બ્રહ્મ સ્વરૂપ એવા ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવી ગયો, પગે લઈ ગયો. એટલે સ્વામી આંખ ખોલી કે દરબાર, તમને ભગવાને રાજા બનાવ્યા છે પાપ કરવા માટે નહીં હો, હિંસા કરવા માટે નહીં, લોકોનું રક્ષણ કરવા, ગૌ બ્રાહ્મણ ને સાધુનું રક્ષણ કરવા માટે તમને ભગવાને રાજા બનાવ્યા છે, તમારે આ પાપ ન કરાય. આટલા શબ્દો સાંભળતાની સાથે જ એનું અંતર પલટાઈ ગયું. જન્મો જન્મનો કદડો એના હૃદયમાંથી આજ નાશ થવા લઈ ગયો, વિચારો શુદ્ધ આવવા માંડ્યા, આંખમાંથી ટપોટપ આંસુ પડવા માંડ્યા કે સ્વામી, મેં દરબાર કુળમાં જન્મ ધરી, ઊંચે કુળે જન્મ ધરીને મેં બહુ પાપ કર્યા છે, પાપ કહેવાય ને એટલા કર્યા છે, પણ આજ મારો ઉદ્ધાર કરો, તમે ભગવાનના સાચા સંત છો. સ્વામીએ કીધું, દરબાર, ભગવાનને મળવું હોય તો વર્તમાન પાળવા પડશે. આપ્યું પાણીને ધરાવ્યા વર્તમાન, કંઠી બાંધીને કીધું, આજથી દારૂ ન પીતા, કોઈ દી ચોરી ન કરતા, માંસ ન ખાતા, વ્યભિચાર ન કરતા, પાંચ નિયમ આપી દીધા. સ્વામિનારાયણની પાંચ માળા કરજો દવા સવારમાં દરરોજ ઉઠી. આ રીતે સ્વામી તો નિયમ આપીને સત્સંગ કથા વાર્તા કરીને જતા રહ્યા, પણ આ બાજુ એ મુંજાસુરાનું હૃદય આખું પલટાઈ ગયું છે, ભગત થઈ ગયો. ગામના ભરવાડો બધા રાજીના રેડ થઈ ગયા કે આને કો ગુરુ હારા મળી ગયા છે, આપણી ઝોક હવે વધશે. હું હા બકરા વધવા નહોતો દેતો, ને દરબાર હોય ગામનો એટલે એની હેઠે જ બધાને રહેવાનું હોય, કોઈથી કંઈ કહેવાય નહીં. એકવાર તો 400 મહિના પછી ગુણાતાન સ્વામી પાછા મંડળને નીકળ્યા, એટલે ભરવાડો બધા બકરા ચારતા હતા ને શેઠે જોઈ ગયા. કોકે કીધું, પેલા કોણ જાય, તો કે મુંજાસુરાના ગુરુ છે. બધા લાકડીઓ ખંભે નાખીને દોડ્યા, એટલે સંતો તો મીડા બીવા, ગાજ વારો છે વાહા ફાડી નાખશે. પડખે આવીને લાકડીઓ હેઠે મૂકીને કહે છે કે આમાં મુંજાસુરાના ગુરુ કોણ છે. સંતોએ બતાવ્યો કે ગુણાતાન સ્વામી એના ગુરુ છે. બધા મીડા દંડવટ કરવા, એ કે મહારાજ તમે છે ને આ આને ભગત બનાવ્યો ને ભરાડીને બહુ સારું છું, અમે સુખિયા થઈ ગયા, અગર અમારી ઝોક વધવા દેતો નહોતો. તો આવા સંતના સમાગમમાં આવે તો એનું મન રંગાઈ જાય છે. ઉરગ્રંથિ ગળે અવિદ્યાના આવરણ સર્વે નાશે અંગથી. અવિદ્યા ગમે એવી હોય તો જતી રહે. જીભાઈના દીકરા અભયસિંહ, જીભાઈ બહુ એકાંતિક ભગત લોધિકાના, અને એમના દીકરા એવા થયા કે એકાદશી દિવસે એમ કહે જીભાઈ, બેટા જ એકાદશી છે, આજ ફરાળ કરવાનું, અનાજ ન ખવાય. ત્યારે અભયસિંહ દરબાર ચકલા મારીને અને જીભની ડીશ ભરે. બોલો કેટલા ચકલા મારવા પડતા છે. પછી એના બાપુજીને કહે, બાપુજી જવો, આજ અનાજ ન ખવાય ને, એટલે હું ફરાળ કરું છું. આવો ભરાડી અભેસી, અને જીભાઈને તો રોમ રોમ થયો કે આવો, આની કરતા તો ભગવાને દીકરો આપ્યો ન હતો સારું, આવો પાપી દીકરો મારા ભગતને ઘેર ક્યાંથી આવ્યો. બહુ પસ્તાવો થાય, બહુ રડે, ભગવાનને ખૂબ પ્રાર્થના કરે, પણ શું થાય, કર્મ સંજોગે ક્યારેક એવું બની જાય છે, ભગતને ઘેર એવા દીકરા ઘણી વાર આવી જાય છે, જો પોતે બહુ સારા ભગત હોય પણ છોકરામાં જવો તો કાંઈ ન હોય. જો આવું પહેલેથી હાલ્યું આવે છે, ગમે તે હોય ભગવાનની એવી ઈચ્છા હોય. ગોપાલન સ્વામી એકવાર મેંગણી ગામમાં આવેલા, લોધિકા અને મેંગણી બાજુ બાજુના ગામ, એટલે ત્યાં જીભાઈ ગયા અને સ્વામીના પગ પકડીને બહુ રોયા, બહુ રુદન કર્યું છાતી ફાટ, અને સ્વામીને કહે, સ્વામી ભગવાને આવો દીકરો ન આપ્યો હોત ને એની કરતાં સારું હતું. આજ મને એને જોઈને બહુ દુઃખ થાય છે, રોજ કેટલા પશુ પક્ષી મારે છે, રોજની હિંસા કરે છે, માટે એની કંઈક બુદ્ધિ સુધારો, એની ઉપર કંઈક દયા કરો, એનું પરિવર્તન થાય. ગોપાળાનંદ સ્વામી જેવા સંત ત્યાં બેઠા છે. સ્વામી કીધું, ભગવાન બધા સારાવાના કરશે, જે ભાઈ તમે બહુ ઉદાસ ન થાવ, આ લોકમાં તો આ બધું હાલ્યા જ કરવાનું છે. બરોબર અભ્યાસી તે દાડે શિકાર કરવા નીકળેલો, મારતે ઘોડે કાળિયાર મૃગ નજરે પીડ્યું છે, પણ દોડ્યું જાય છે, દોડ્યું જાય, ઘોડાથી અંબાણું નહીં, છેવટે મેંગણાનું પાદર આવી ગયું. જીભાઈએ કીધેલું કે મેંગણીમાં ગોપાળાનંદ સ્વામી આવેલા, તું દર્શન તો કરવા જાય, પણ આ ગેલો નહીં. પણ સ્વામીએ સંકલ્પ કર્યો ને એટલે ખેસાણો વૃત્તિ તણાણી, એની ગામના પાદર સુધી આવી ગયો, સીમાડા સુધી. ત્યારે એમ થયું કે બાપુજીએ કીધું તું કે સ્વામી અહીં બિરાજે છે, દર્શન તો કરતો જાઓ, આ શિકાર તો કાંઈ મેળવ્યો નહીં, આજનો ફેરો તો મારો ફેલ ગયો. ફેલ એટલે ગયો હતો, ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કર્યો હતો, આજ તને કાંઈ મળે, આજ તને ભગત બનાવવાનો છે. વિચાર કરો, મોટા પુરુષના સંકલ્પ માત્રથી માણસની આસુરી વૃત્તિઓ નાશ થઈ જાય છે, એ એના સંકલ્પમાં તાકાત છે. આવી અને દંડવટ માંડ્યો કરો, હરિભગતનો દીકરો એટલે દંડવટ તો પાસે આવડે જ. એટલે સ્વામીએ કીધું કે બેસી તારે દંડવટ ન કરાય. તો કેમ સ્વામી? તો કે તું તો બહુ મોટો ત્યાગી છે, અમે તો તારી આગળ નાના ત્યાગી છે. તો કે સ્વામી એવું કેમ બોલો છો? તો કે ખરેખર બેસી ત્યાં તો છે ને બંગલાનો ત્યાગ કર્યો છે, અમે ઝૂંપડાનો ત્યાગ કર્યો છે. ભગવાન જેવા મોટા એ બંગલો કહેવાય તે એનો જ ત્યાગ કર્યો, અમે તો માયારૂપી ઝૂંપડાનો જ ત્યાગ કર્યો, તું તો અમારા કરતાં મોટો ત્યાગી કહેવા. આમ કીધું ને એના હૃદય પલટો મળ્યો થવાઓ, એ બંદૂક પથ્થર ઉપર પછાડીને તોડી નાખી, અહીંયા તીરકામઠું ભાંગી નાખ્યું. મળ્યો દંડવટ કરવા, સ્વામી આશીર્વાદ આપો, આજથી મને એવો ભગત બનાવો કે મારી વૃત્તિ ક્યારેય પાપમાં જાય નહીં. સ્વામીના આશીર્વાદથી ને એમના સંકલ્પથી આજ અભયસિંહની આસુરી વૃત્તિઓ તમામ નાશ થઈ ગઈ છે. સ્વામીએ વર્તમાન ધરાવ્યા કંઠી બાંધી નિયમ આપ્યા કે ભાઈ સ્વામિનારાયણ નામની પાંચ માળા કરજે, અને હવે આ બધા પાપ કરતો નહીં. એટલે આ બધું છોડી દીધું ને પછી તો મળ્યા ભજન કરવા. ધ્યાન ભજન કરતા કરતા ભજન કરતા એવી સ્થિતિ થઈ, છ છ કલાક સુધી ધ્યાનમાં બેહે, બોલો 6 કલાક એટલે 2 પોર, 4 વાગે જાગવાનું, 4 થી 6 વાગ્યા સુધી પૂજા કરવાની, 6 વાગ્યાથી ધ્યાનમાં બેસવાનું બપોરના 12 વાગ્યા સુધી. આટલી સ્થિતિ થઈ ગઈ ભજને કરીને. એક દિવસ ચકલાની જીભનું ફરાળ કરનારો વ્યક્તિ મોટા પુરુષના સંકલ્પ માત્રથી એની વૃત્તિઓ બધી નાશ પામી છે અને ભગવાન તરફ વળ્યો છે. તો સ્વામી એમ કહે છે કે મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી, નિત્ય સંત સભામાં અહીં રામ રટે. સંત સભામાં કોઈ ગમે એવો પાપી આત્મા આવે ને તો એના બધા પાપો બળી જાય છે. વાલીઓ લૂંટારો કેટલા પાપ કરેલા, જે કોઈ રસ્તામાં નીકળે ને લૂંટી લેતો. નારદજી મળ્યા, નારદજીને કે આ તંબુરો આપી દે તારો, બીજું તારી પાસે હું તો કાંઈ નથી આ તંબુરા સિવાય, હરિભજન કરવું હોય તને આપી દઉં, પણ એક પ્રશ્ન તને કરવાનો છે કે તું આ બધા પાપ કરશો તો એના ભાગીદાર કોણ થાય છે? તો કે મારા બૈરા છોકરાને છે ને બધા સંબંધીઓ, એના માટે હું આ બધું કરું છું. તો કે તો પૂછતો આવી ને, તો કે તું તો વિયોધન, તો બાંધી દીધા નારદજીને જાળવાયરી. પછી પૂછવાઈ ગયો, તો કે તું પૂછતો તો આવ્યો કે હું આ બધાને મારીને લૂંટીને લાવું છું, એમાં તમે પાપના ભાગીદાર ખરા કોઈ? ત્યારે બૈરા છોકરાને જઈને પૂછ્યું મા બાપને ને બધાને, ભાઈ આ બધાને હું મારીને લાવું છું, લૂંટફાટ કરીને લાવું છું, પાપ કરીને, તો તમે આમાં ભાગીદાર ખરા? એટલે બધાએ ના પાડી દીધી. એ કે અમે તો તમારા આશરે છીએ, એટલે અમે ત્યાં કંઈ પાપ કરીને લાવો, કમાણી કરીને લાવો ને? તમારે પોષણ કરવું એ તમારો ફરજ છે, પાપના કોઈ અમે ભાગીદાર નહીં. તમે કમાઈને લાવો કે ગમે તે રીતે લાવો, અમારે તમારે તમારું પોષણ કરવાનું હોય છે. અમને સામે હાલીને લઈ આવ્યા છો ઘોડે ચડીને, એટલે બરાબર ને? ત્યારે આની આંખ ઉઘડી ગયો, એક નારદજીના વચન એને યાદ આવ્યા કે આ નારદજી ખોટું નથી કહેતા, ભગવાનના સંત લાગે છે. એટલે તરત એના વિચારો એની જ પળે બદલવા માંડ્યા. આવ્યો પગમાં પીડ્યો અને કહે છે કે મારો ઉદ્ધાર કરો, બહુ પાપ કર્યા છે. નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો છે કે ભૈલા માંડજે જપવા, હવે પાપ કરતો નહીં. પછી માંડ્યો જપવા, રામ 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 કરતા મરા મરા થઈ ગયો, બોલો રાફડો થઈ ગયો માથે, એટલી સાધના કરી. અને રામ ભગવાન આવતા પહેલા જેણે વાલ્મીકી રામાયણ લખી, બોલો ત્રિકાળદર્શી થઈ ગયા. આ સંતનો પ્રતાપ જુઓ તમે. ધ્રુવજીને 6 મહિનામાં ભગવાન ભેટાડી દીધા, નારદજી મળ્યા તો. હે આપણા નંદ સંતોની તો શું વાત કરવી, ગમે એવા પાપી જેવા અને શરણે આવ્યા, પ્રગટ ભગવાનનો યોગ કરાયો, હે તરત જ ભગવાનનો યોગ થઈ જાય. એટલે આવા મહાન સંતોનો જેને જેને યોગ થયો, એ બધા પાપમાંથી મુક્ત થઈ ગયા છે, એના મન શુદ્ધ થઈ ગયા છે, એનો અહમ ભાવ ટળી ગયો છે, વ્યાધિ વ્યાધિને ઉપાધિ રૂપી ત્રિવિધિ તાપ નાશ પામી ગયા છે. એટલે અહીંયા સ્વામી એમ કહે છે કે સંતનો જો સમાગમ મળે, એવા નિર્મળ હરિજનનો જો સંગ થાય, તો ભગવાનના ભક્તને ભગવાન પામવા એ મુશ્કેલ નથી રહેતા, સહેજે એમને મળે છે. ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગમાં જે જે આવ્યા ને બધા બ્રહ્મરૂપ થઈ ગયા. એ વખતના શિવલાલ શેઠ 9 લાખ રૂપિયાના આશામી હતા, નગર શેઠ કહેવાતા, પણ સ્વામીનો મહિનાઓ સુધી સમાગમ કરી અને એવી સ્થિતિ પ્રાપ્ત કરી કે દુકાને ઘેરથી જાય પણ રસ્તામાં હું બને ખબર ન હોય. બોલો રસ્તામાં 4 માળની એકવાર હવેલી થઈ ગઈ, ત્યાં આવેલા જતા રોજ દુકાને ઘેર જાય પણ એનું ધ્યાન નહીં, વૃત્તિ ભગવાનમાં. છેક આવી તો મધર જોયું તો કે આ 4 માળની હવેલી કેદી થઈ ગઈ, એ કાંઈ એક દિમ થઈ ગયું હોય, એને તો મહિનાઓ લાગી જાય, વર્ષો લાગી જાય, પણ સ્થિતિ કેટલી ઊંચી કે એને દેખાતું નહોતું. લાલાભાઈને દીકરીને જોવા આવ્યા ત્યારે જોવાવાળા કહે છે કે આને લાખે ગાલે લાખું છે, તો કે મને ખબર નથી. ઓલે આશ્ચર્ય પામી ગયા, ઉપલેટાના લાલા બાપા એવા હતા, સમર્થ સંત હરિભગત, એને સંત કહેવાય જેની દ્રષ્ટિ કેટલી કાબૂમાં. તો કે દીકરીને ગાલે લાખું છે મને ખબર નથી, જો મને ખબર હોય તો સ્વામિનારાયણ મારું કલ્યાણ ન કરે. બોલો ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એની દ્રષ્ટિ કેટલી કાબૂમાં છે, તો એ પરસ્ત્રી સામે નજર તો ક્યાંથી નાખે. આ સંપ્રદાયના આવા સંતોના આવા હરિભક્તો થઈ ગયા છે, આજ આપણે એના વારસદાર છીએ. તો આપણે એની ખુમારી હોવી જોઈએ કે અધર્મ ન કરી, અનીતિ ન કરી, નીતિ રાખીએ, હે એ બધું હોય જીવનમાં તો કામ થાય, તો સંત અને ભગવાન રાજી થાય છે. એટલે કહે છે કે નિત્ય સંત સભામાંહી રામ રટે, સુનતે વિશ્વ વ્યાધિ ઉપાધિ ઘટે, મન શુદ્ધ હોય અહમ ભાવ મટે. આ મન શુદ્ધ થઈ જાય, અહમ ભાવ ટળી જાય, અનંત પ્રકારની ઈચ્છાઓ ટળી જાય. જે સંત સભામાં હે ચાલે આવે, જે સંત સભામાં હે ચાલે આવે, જે સંત સભામાં હે ચાલે આવે, તેનો જીવ પણો તત્ક્ષણ જાવે, તેનો જીવ પણો તત્ક્ષણ જાવે, તેનો જીવ પણો તત્ક્ષણ જાવે, હે તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે, તે
બ્રહ્મ થઈ પર બ્રહ્મ ગાવે,
તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે,
તે બ્રહ્મ થઈ પર બ્રહ્મ ગાવે,
મન મોહ ટળે મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિ જનના સંગથી,
મન મોહ ટળે મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિ જનના સંગથી,
જો બધા દિલ માયા પાસ દહે, બધા દિલ માયા પાસ દહે, નિજ સંત સભામાં હે રામ રહે,
નિજ સંત સભામાં હે રામ રહે,
નિજ સંત સભામાં હે રામ રહે, વેદ પુરાણ કુરાન કહે,
વેદ પુરાણ કુરાન કહે,
એમાં વેદ પુરાણ કુરાન કહે,
વેદ પુરાણ કુરાન કહે,
મન મોહ ટળે મન મોહ ટળે, રામ મળે નિરમળ હરિ જનના સંગથી,
રામ મળે નિરમળ હરિ જનના સંગથી,
રામ મળે નિરમળ હરિ જનના સંગથી, સ્વામી કહે છે કે જે સંત સભામાં ચાલી આવે, સંત સભામાં બેસે, કોઈ આવે એનું જીવપણું જતું રહે, એનું જીવપણું તત્ક્ષણ જાવે, એ આત્મારૂપ થઈ જાય, બ્રહ્મરૂપ થઈ જાય, પછી એને વિષય બાદ કરે નહીં, વિષયમાં લેવાય નહીં, વિષયમાં લેવાય ત્યાં સુધી જીવશે, પણ સત્તારૂપ થઈ જાય પછી બ્રહ્મરૂપ થયો કહેવાય, પછી નબળા વિષય બીજા ત્રીજા વિષયમાં લેવાય નહીં, એનું મન જાય નહીં, તે બ્રહ્મરૂપ થાય અને પછી પરબ્રહ્મની ઉપાસના કરે છે. આ સંત સભામાં આવવાનો પ્રતાપ છે, કારણ કે સંત સભા હોય ત્યાં ભગવાન હોય, અને ભગવાન હોય ત્યાં પછી શું ન હોય, બધા જ ગુણો હોય, ભગવાન આવે ત્યાં પછી કાંઈ બાકી ન રહે. એટલે આપણે તો ઘેર બેઠા તીર્થ છે, એટલે કીર્તન પણ ગાયું છે મુક્તાનંદ સ્વામી, હરિજનને ઘેર બેઠા તીર્થ નિત્ય ગોવિંદ
ગુણ ગાવે રે અડસઠ તેરા થા સંત સભા મારે અણતેડા નિત્ય આવે રે હરિજનને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે
હરિજનને તો ઘેર બેઠા તીરથ છે અડસઠ તીરથ સંત ચરણમાં એ વણતેડા નિત્ય આવે એને તેડવાનો જ આવો પડે ગોપાલન સ્વામી અગતરાયમાં પર્વતભાઈના વિરાજતા હતા અને એમનો દીકરો અડસઠ તીરથ કરવા માટે કાશીય સંઘ જતો હતો એની સાથે જવા તૈયાર થતો સંઘ તૈયાર થઈને ગામના પાદરમાં આવ્યો છે ત્યારે એમની સાથે પર્વતભાઈનો દીકરો પણ છે એટલે અડસઠ તીર્થો બધા અગતરાય ગામને પ્રદક્ષિણા દે છે ત્યારે નાના નાના સ્વરૂપો જોઈને આ બધા તીર્થ કરવા જનારા પુરુષોએ કીધું કે તમે બધા કોણ છો તો કે અમે અડસઠ તીરથ છીએ અહીંયા કેમ આટા મારો છો અમે ત્યાં આવીએ છીએ તો કે આ તમારા ગામમાં ગોપાલન સ્વામી બિરાજે છે પર્વતભાઈ બિરાજે છે એના ચરણની રજ માથે ચડાવવા માટે અમે આટા મારીએ છીએ બોલો તે પર્વતભાઈ દીકરાને મહિમા સમજાણો ઘેર બેઠા તીરથ છે ત્યાં ગંગાજી શું પગ તોડવા ડાટ્યું છે બોલો ઘેર બેઠા તીરથ હોય પણ મનાવવું પડે ને હવે પર્વતભાઈને અખંડ ભગવાન દેખાતા હતા ત્રણે અવસ્થા બોલો એકવાર તો હાથે આગતા આગતા સંકલ્પ કર્યો નૃસિંહ અવતાર કેવો હશે ત્યાં તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાંથી ચોવીસે અવતારો પ્રગટ કર્યો દર્શન આજ નૃસિંહનો સંકલ્પ કર્યો કાલ વરાહનો કરશો એક સાથે ચોવીસે અવતારો ભગવાને પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરી અને પર્વતભાઈને આગળ ખડા કર્યા કર્યો દર્શન કાલ બીજો સંકલ્પ ન થયો અને પાછા ચોવીસે અવતારો એ મહારાજની મૂર્તિમાં લીન કરતા દેખાડ્યા ત્યારે પર્વતભાઈને એમ થયું કે સર્વોપરીને સર્વકારણના કારણ તો શ્રીજી મહારાજ એ આપણને મળ્યા છે હવે તો આપણે ઘેર બેઠા તીરથ છે હે આ યત્પદે તીર્થ જાતમ દ્રષ્ટા સ્પૃષ્ટાન તાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સજ્જ પુંસામ ઘોઘમ બહુજન જનિતમ ગ્રંથિ વે સમૂલમ પ્રોક્તા કૃષ્ણન એવા નિજ હૃદય સમા યત્પદે તીર્થ જાતમ તેષા માત પ્રસંગાત કિમિહિ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષ માતા હરિગીતાને હરિગીતાને વિશે વર્ણી માતાને ઉપદેશ આપે છે માતાએ જ્યારે પ્રશ્ન કર્યો છે મહારાજ મારો સ્ત્રીનો દેહ ને એટલે જાજુ હું કાંઈ સમજું નહીં માટે મારો થોડામાં મોક્ષ થાય એવું બતાવો ત્યારે મહારાજે સાધુ બતાવ્યા છે કે આવા સાધુ મળે એનું દર્શન કરવાથી એનું પૂજન કરવાથી એનો સ્પર્શ કરવાથી એને જમાડવાથી અને નમસ્કાર કરવાથી જીવાત્માના અનંત જન્મના પાપના સમૂહ બળીને ખાક થઈ એવા ભગવાનના સંત જો હેમાં મળે ને તો જીવાત્માને કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે દુર્લભમ સંત સમાગમ રાજ મળે બધું જ મળે સ્ત્રી મળે પુત્ર મળે વૈભવ મળે સ્વર્ગ મળે ઇન્દ્રલોક મળે પણ સંત સમાગમ દુર્લભભાઈ સંતનો સમાગમ બહુ દુર્લભ છે એટલે તો લખ્યું છે
બડભાગે રે પામે સંતનો સંગ હે સંતથી મહાસુખ પામીએ
બડભાગી આત્માઓ સંતનો સમાગમ પામી શકે બધાને મળતો નથી હો. હા, પૈસા બધાને જોવો, પણ ક્યાં મળશે? મળશે? બધાને ધનવાન થઈ જવું છે, કોઈને ગરીબ રહેવું છે, પણ નથી મળતો. એમ સંત સમાગમ પણ બધાને મળતો, પૂર્વના કંઈક કોઈને હોય, કંઈક પૂર્વની કમાણી હોય એને સાધુ મળે છે, બાકી તો ન મળે. એટલે અહીંયા સ્વામી એમ કહે છે કે કોઈ સંત સભામાં જો આવી જાય એનું જીવપણું ન રહે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવા માંડે, ભગત થઈ જાય, દુબધા દિલ માયા પાસ દહે, નિત્ય સંત સભામાં હિ રામ રહે, દગ્ધ થયેલું દિલ એનું નિર્મળ થઈ જાય છે, આધિ વ્યાધિ કામ ક્રોધાદિક દોષોથી એનું દિલ છે ને બળી ગયું છે, દગ્ધ થઈ ગયું છે, પણ સંત સભામાં જાય ત્યારે એનું દિલ પવિત્ર થઈ જાય, શાંતિ થઈ જાય છે, માયાના પાસ બધા દહન થઈ જાય છે, માયાના જેટલા જેટલા પાસ હોય એ બધા બળે છે. નિત્ય સંત સભામાં હિ રામ રહે એમ વેદ પુરાણ ને કુરાન પણ કહે છે. જો બધા શાસ્ત્રનો સાર સ્વામી એમ કીધું કે સંત સભામાં અખંડ ભગવાન હોય છે, એ આપણા મુક્તાનંદ સ્વામી પણ ગાયું છે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી, રિધિ ને સિદ્ધિ હાજર રહે કર જોડી, હેજી મુક્તિ ચારેની દાસી રે, હરિજન ને ઘેર બેઠા તીરથ, નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશ, સાધુની સભા હોય ત્યાં ભગવાનનો નિવાસ હોય છે, રિદ્ધિ સિદ્ધિ હાજર રહે કર જોડી, મુક્તિ ચાર એની દાસી, ચાર પ્રકારની મુક્તિની પણ એમને ઈચ્છા હોતી નથી. કયો મુક્તિ જાણો છો? ચાર પ્રકારની ગણ્યા ભાઈ, ચાર પ્રકારની મુક્તિ ભગવાનના ધામમાં ગયા પછી મળે છે ભક્તને. કયો સાહેબ? ભગવાનના ધામમાં રહેવું, ભગવાનના સમીપમાં રહેવું, ભગવાન સરખું રૂપ પામવું, ભગવાન સરખું ઐશ્વર્ય પામવું, આ ચાર પ્રકારની મુક્તિ છે. પણ નિષ્કામ ભક્તો એને ઈચ્છતા નથી તો ભગવાન એને બળાત્કારે આપે છે, અને ઈચ્છે છે એ સકામ કહેવાય છે. ભગવાનના ધામમાં ગયા પછી તો એ મળવાનું છે, તમે ન ઈચ્છા રાખો તોય. રાજાનો કુંવર હોય પણ એ રાજની ઈચ્છા રાખવાની ન હોય, એને તો રાજ મળવાનું છે. હે, એમ ભગવાનનો ભક્ત છે એને તો ધામ મળવાનું છે, તો ઈચ્છા ન રાખે તોય મળે. એટલે કીધું હરિના જન તો મુક્તિ ન માગે ને, પ્રભુ સંગ પ્રીત બંધાણી રે, એ હરિના જન તો મુક્તિ ન માગે ને, પ્રભુ સંગ પ્રીત બંધાણી રે, મુક્તાર નંદના નાથ નો મહિમા રે, લીધો જથારથ જાણી હરિના જન તો મુક્તિ ન માગે, પ્રભુ સંગ પ્રીત બંધાણી, ભગવાન સંગાથે જેને પ્રેમ છે એની મુક્તિ થઈ ગયેલી છે, અને મુક્તિ કાંઈ માગવી પડતી નથી. સ્વામી કહે છે મુક્તાનંદનો નાથનો મહિમા લીધો જથારથ જાણી. આવો મહિમા જેણે જાણ્યો છે એને તો ઘેર બેઠા તીરસશે, એને તીરથ કરવા જવું પડતું નથી. માટે ભગવાનના ભક્તોએ મહિમા સમજવો. મહિમા જેવું ગુણાતાન સ્વામી કે કોઈ સાધન નથી. મહિમા સમજે તો જીવ બહુ બળિયો થાય છે, અને મહિમા ન સમજાય તો જીવ બળ રહિત થઈ જાય છે. માટે આપણે તો ઘેર બેઠા તીરથ છે. જો ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સેજે સેજે હું તો સુખડા માણું. આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને થઈશું. આપણા નંદ સંતોએ કેવા મસ્તીમાં આવીને કીર્તનો ગાયા છે, એને કેટલો ભગવાન મેળાનો આનંદ હતો. જેમ કોઈ રાંકને ચિંતામણી મળી જાય, રાંકને રતન જડી જાય, અને જેટલો આનંદ થાય એમ આપણા સંતો અને ભક્તોને એ વખત મહારાજ મળ્યા ને, એટલે એને એટલો આનંદ હતો. અને એ ગાતા હતા કે અમારું રંક પણ ટાળી દીધું, રંક કરે ટાળીને કીધા અમને રાજવી, દિન તાળી ટાળીને કીધા છે જો દાતાર, સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા. આજ ભગવાન અમારી ઉપર કેટલા રાજી થયા છે, આજ ભગવાન અમને મળ્યા. ભગવાન મળ્યાનો કેટલો આનંદ છે એ લોકોને. ભગવાન મળે, સંત મળે, એનો આનંદ જીવનમાં હોવો જોઈએ. કોઈને આ લોકની સંપત્તિ મળી જાય તો કેટલો આનંદ થાય છે. સારા સગા મળી ગયા હોય પૈસાવાળા તો આનંદ થાય છે. સારું ઘરનું માણા મળ્યું હોય તો લોકોને આનંદ થાય છે. આ લોકની તુચ્છ વસ્તુ મળે છતાંય લોકો આનંદ પામે, તો ભગવાન જેવી વસ્તુ જેને જીવનમાં મળે એને કેટલો આનંદ હોય. માટે એવો આનંદ આપણા નંદ સંતોને એ વખતના ભક્તોને હતો, અને આજ પણ જેને એવો મહિમા હશે એને આનંદ હોય છે. માટે આપણે તો ખૂબ આનંદમાં રહેવું, આનંદના સમુદ્રમાં ઝીલતા રહેવું. મહારાજે તો વચનાદમાં ઠેર ઠેર લખ્યું છે કે આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવા સંતનો યોગ થયો, હવે તો આનંદના સમુદ્રમાં ઝીલતા રહેવું, ભગવાનને ભજા કરવા, સંતનો સમાગમ રાખવો, આપણી વાસના ટાળતી રહેવી, રોજ મોહનું રૂપ જોયા કરવું. આજ બતાવ્યું ને અવિદ્યાનું મોહનું રૂપ, એ આપણું આપણામાં કેટલું છે અને કેટલું નાશ પામ્યું છે એનો દરરોજ હિસાબ રાખજો, અને મોહ ટાળવાના ઉપાયમાં રહેજો. જીવ તો મોહને ઘોડે ચીડ્યો છે. જો પંચ વિષય પામવાની જ એને ઈચ્છાઓ છે બધી. માટે ભગવાનના ભક્તોએ મોહ ટાળવો. મોહ ટાળ્યા વિના ભગવાન મળતા નથી ભાઈ. જો બ્રહ્માનંદ સ્વામીનો આ પદ એટલે બ્રહ્મરૂપ કરી દેવું પદ છે. એવા સંતના યોગમાં જે આવ્યા એ બ્રહ્મરૂપ થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢમાં મહારાજનું મંદિર કરવું હતું ને, એટલે નવાબ એમના દોસ્તાર હતા. જ્યારે પહેલાં એ લાડુદાન કવિ હતા ને, ત્યારે એમનું કવિત બનાવેલું 25,000 રૂપિયા એ વખતે એને ભેટ આપી હતી. એ વખતમાં 10-10 શેર તો જેની ઉપર ઘરેણા રહેતા હતા. આવા સમ્રાટ રાજકવિ પણ ભગવાનના દર્શન માત્રથી આજ એને માયાનો મોહ ઉતરી ગયો. ભગવાનના દર્શન કર્યા ગઢડામાં. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરીખ્યા સહજાનંદ ધન્ય આજની. મારી આજની ધન્ય ઘડી થઈ ગઈ, ભગવાન સહજાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. પરીક્ષા કરવા આવ્યા હતા, પણ મીઠાની કોથળી સમુદ્રનો ત્યાગ કરવા તાગ લેવા જાય તો કાંઈ પાછી આવે ખરી, એમ લાડુદાન કવિનું એવું જ. ભગવાનની પરીક્ષા લેવા આવ્યા, પોતે જ ભગવાનના સાધુ થઈ ગયા. અને સાધુ ત્યાં પછી જૂનાગઢમાં મંદિર કરવાનું હતું. શ્રીજી મહારાજે મોકલા, જાઓ સ્વામી મોટું મંદિર કરો. પણ ત્યાંના નાગર લોકો બહુ દ્વેષી હતા કે આપણા નાગરવાડામાં સ્વામિનારાયણનું મંદિર થવા દેવાય નહીં, આપણે તો બધા શંકરના ઉપાસક, સ્વામિનારાયણનો વાસ ન હોય. હા, એટલે બધા નાગર પાસે એના દીવાનો હતા નવાબના, એટલે નવાબને હળી કર્યા જ કરાય. પણ નવાબને બ્રહ્માનંદ સ્વામીનો બહુ ગુણ હતો કે આવા મોટા સમ્રાટ કવિ સહજાનંદ સ્વામીના શિષ્ય બન્યા, સાધુ બન્યા, તો એ કોઈ સામાન્ય પુરુષ તો નહીં હોય. એટલે મહારાજને મંદિર કરવા માટે નવાબે તાંબાના પત્રમાં લેખ કરી આપ્યો જૂનાગઢમાં. બહુ ગુણ હતો એને મહારાજનો. પછી બ્રહ્માનંદ સ્વામીને નવાબે કીધું, બ્રહ્માનંદ સ્વામી મારું એક કવિત બનાવો તો તમને મારા ખર્ચે આખું મંદિર કરી દો. બ્રહ્માનંદ સ્વામીની ખુમારી જોવો તમે, કે નવાબ જેથી ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી તો આ જીવના ગુણ ગાયા હતા, પણ હવે તો સહજાનંદ સ્વામી મળ્યા છે, એના ગુણ મૂકી અને હવે જીવના ગુણ ગવાય નહીં. જે મોઢે જે જીભાએ પાન ચાવ્યા હોય ત્યાં હવે કોલસા ન ચવાય. બોલો, આવો જવાબ આપી દીધો. અને એને મારવા માટે નાગર બ્રાહ્મણે કાવતરું કર્યું, બ્રહ્માનંદ સ્વામીને આપણે છે ને ટાઢા પાણીએ ખસે એવું કરી નાખી. વાલી ઘોડો હતો, 20 જણા પકડી રાખે તો હાથમાં ન રહે એવો તોફાની ઘોડો. હા, અને એની ઉપર સવારી થવાનું નવાબને કીધું કે આની ઉપર સવારી કરાવો બ્રહ્માનંદજીને, ખબર પડી જાય કેવા શક્તિશાળી પુરુષ. છૂટો ન મુકાય, ઘોડી તો પાસે ન લવાય. 20-30 જણા પકડી રાખે, દોવડા બાંધીને તે તેને બહાર કાઢે. આવો ઘોડો તોફાની કામી. બ્રહ્માનંદ સ્વામીને એની ઉપર બેસવાનું કીધું. બોલો, કોઈ એની ઉપર બેસી ન શકે, પણ આજ એમની પરીક્ષા લેવાની હતી. અને કીધું કે મંદિર કરવાનું હોય તો આની ઉપર બેસો તો તમે કયો એ આપીએ. પછી એ ઘોડો લાવ્યા પડખે પકડીને 20-30 જણા, જાયલો ન રહ્યો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને સંભાળી જોરદાર થાપો માર્યો ને, ત્યાં તો નિષ્કામ થઈ ગયો. એક થાપે જ એનો કામ બળી ગયો. બોલો, પછી તો ઊંચું મોઢું ન કર્યો, પછી તો ઘોડિયું લાવ્યા વી, પછી પણ હામું ન જોવે. ત્યારે આ બ્રહ્માનંદ સ્વામીની કેટલી શક્તિ છે વિચાર તો કરો. કામી ઘોડા ઉપર એક થાપો માર્યો, ભગવાનને સંભાળી તેનો કામ બાળી દીધો. તો એના જોગમાં આવ્યા હોય પુરુષો તો એનો કામ બળે એમાં કહેવું હું કયો. આવા મહાન સંતો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા થઈ ગયા કયો. અને એણે આ ભગીરથ દાખલો કરીને આવા કીર્તનો આપણા કલ્યાણ માટે બનાવ્યા છે. પણ આજ આપણે આ જગતના વાતાવરણમાં એટલા બધા વૈભવમાં આ બધી જંજાળમાં આપણે તો કીર્તન સાંભળવાનો કે વાંચવાનો સમય નથી. બોલો, તમે તો બધા ભાગશાળી છો કે આ યોગમાં આવી ગયા ને સાંભળો છો, માટે આવું બધું કરતા રહેજો. મનુષ્ય જન્મ પામ્યા પછી નકરા રૂપિયા કમાવા ને જલસા કરવા ને વિષય ભોગવવા એટલું કાંઈ મનુષ્ય જન્મનું કર્તવ્ય નથી. મનુષ્ય જન્મમાં તો મોક્ષ થઈ જાય એ કરી લેવાનું. એટલે તો ગુણાતાન સ્વામી કહેતા, કરોડ કામ બગાડીને મોક્ષ કરજો, કરોડ કામ સુધારીને જો મોક્ષ બગાડ્યો તો તમે કાંઈ કર્યું નથી, મીંડા જ વાળ્યા છે, કાંઈ નથી કર્યું. લોકો ભલે પછી તમારા વખાણ કરતા હોય કે તમારી જગતમાં વાહ વાહ થતી હોય અને ભલે ઓલાને કોઈ ન ઓળખતું હોય, પણ એ ભગવાનને અને સંતને મતે એ મોટો છે અને એ મોક્ષનો અધિકારી છે. બાકી તો જગતમાં આપણે મોટા થઈને ફરશું પણ કલ્યાણ નહીં કરીએ તો મહારાજને શાસ્ત્રો આપણને મૂર્ખ ગણશે કે આ મોટા મોટો મૂર્ખ નીકળ્યો, કરવાનું તે ન કર્યું, ન કરવાનું કર્યું બધું ન્યા ડોટું દીધી. તો વાલા ભક્તો, એક કીર્તન સાંભળ્યું, સમય થવા આવ્યો છે. આ શ્રાવણ માસ પવિત્ર શ્રી કૃષ્ણચંદ્ર લીલા પુરુષોત્તમ નારાયણનો પ્રાગટ્યનો મહિનો છે. હવે જન્માષ્ટમીના દિવસો થોડાક બાકી છે, 2 દાડા પછી ભગવાન પ્રગટ થાય છે. તો વાલા ભક્તો આ લાભ જે આપણને મળ્યો છે એ જીવનમાં લઈ લેજો. અને હવે બે દી કથા છે તો સાંભળી લેજો. તો વાલા ભક્તો, તો અહીંયા હવે કથાને વિરામ. આગળની કથા આવતીકાલે. 2 મિનિટ હરિનામ સંકીર્તન.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.